तारीख 30-10-1988 पूज्य गुरुदेव श्री ना वचनामृत बोल नंबर 31 ऊपर पूज्य भाई श्री शशिभाई नु भावनगर मा प्रवचन सड़ंग प्रवचन नंबर 25।
तप संबंधी तपना विषय माही स्पष्टीकरण छे। जैन संप्रदाय में तपने विषय रूढ़िगतपणे क्रांतिगतपणे तप करवामां आवे छे ने तपने समझवामां आवे छे। તે સંબંધી તાત્વિક દ્રષ્ટિથી યથાર્થ પ્રકારે સત્ય પ્રકારે અહીંયા સ્પષ્ટીકરણ છે। ચોથી મિનિટ સમ્યક દર્શન થયા પછી અકષાય સ્વભાવના જોરે આહાર આદિની ઈચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિરતા થાય તે સ્વરૂપ સ્થિરતાને તપ કહેવામાં આવે છે। આહારની ઈચ્છા છૂટી જાય એનું કારણ સ્વરૂપ સ્થિરતા છે એમ કહેવું છે। આહારની ઈચ્છા તો શારીરિક ગડબડ થાય તો પણ ન થાય, હોજરીને લીવરના ગર્ભ થાય છે એને ગમે તેવું ભાવતું ભોજન આપો તો પણ અરુચિ થાય અને એ ન ખાય માટે એને તપ છે એમ નથી। તેમ ધર્મી એવો જે આત્મા એમાં સ્થિર થયા વિના ધર્મ નથી, છતાં ધર્મ બુદ્ધિથી આહાર ન ગ્રહણ કરે, આત્મ સ્વરૂપની સ્થિરતાનો અભાવ માત્ર એવો સુધરાવ્યો હોય તો પણ એને તપ થાય એવું જૈન દર્શનને વિશે નથી। એટલે એમ કહ્યું કે સમ્યક દર્શન થયા પછી સ્વભાવના જોરે સ્વરૂપ સ્થિરતા થાય એ સ્થિરતાને વશ આહારની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે એને તપ કહેવામાં આવે છે। અંદર જ્યાં આવી સ્થિતિ હોય, આત્મામાં જ્યાં આવી સ્વરૂપ સ્થિરતાની સ્થિતિ હોય, એટલી શક્તિ હોય, એટલી સાધના હોય, એટલો પુરુષાર્થ હોય, ત્યાં વચ્ચે અશુભમાં ન જવા માટે અનશન વગેરે 12 પ્રકારના શુભ ભાવને તપ કહેવામાં આવે છે। અનશન ઓમ ઉદરી પ્રતિપરિ સંખ્યાન કાય ક્લેશ એ 6 બાય અને 6 અભ્યંતર એવા શુભ પરિણામ પણ આવે છે તો એને જે તપ કહેલ છે તે ઉપચારથી કહ્યું છે। ઉપચારથી એટલે ખરેખર નથી પણ કહેવાનો વ્યવહાર છે। પાડોશમાં રહેનારાને કોઈ કાકા કહે, કોઈ મામા કહે, કોઈ માસા કહે, વૃદ્ધ હોય તો કોઈ દાદા કહે, બાપુજી કહે, અનેક પ્રકારે બોલવાનો વ્યવહાર હોય છે। એનો અર્થ કે પાડોશ મારે છે, એથી વધારે એનો અર્થ નથી। ખરેખર નાદ જાત સગું સપણ કાંઈ હોય નહીં એમ ખરેખર આ 12 પ્રકારના શુભ ભાવ તપ નથી પણ એવા વિકલ્પ પૂર્વક મોક્ષ માર્ગી જીવને સ્વરૂપ સ્થિરતા હોય છે એમ પૂર્વનો વિકલ્પ જાણીને પણ એને તપ કહે છે અને અશુભથી બચવા એવો પ્રકાર આવે છે એટલે એના ઉપર ઉપચાર કરીને કહેવામાં આવે છે। વાસ્તવિકપણે એ તપ નથી એમાં શુભરાગ રહ્યો છે તે ગુણકર નથી, ગુણ એટલે લાભ, અહીંયા લાભ નિર્જરાને કહે છે તેમાં જે શુભરાગ રહ્યો છે તે નિર્જરાનું કારણ નથી. ગુણ કર્ક એટલે કે નિર્જરાનું કારણ નથી. ઉપવાસનો વિકલ્પ આવે, આહાર નહીં લેવાનો વિકલ્પ આવે, એટલે એને ખરેખર કાંઈ તપ કહેવામાં આવતું નથી. એનાથી કર્મની નિર્જરા થતી નથી એમ કહે છે. એનાથી કોઈ કર્મની નિર્જરા નથી થતી. તો શું થાય છે કે એવા પરિણામથી શુભ બંધ પડે છે. શુભ બંધ પડે કે અશુભ બંધ પડે એ બંધનો માર્ગ છે, એ મોક્ષનો માર્ગ નથી. કેમ કે બંધ અને મોક્ષ બંને પ્રતિપક્ષ છે, સામે સામે છે. મોક્ષ છે તે બંધ નથી ને બંધ છે તે મોક્ષ નથી, એકબીજાથી વિરુદ્ધ છે. એમ શુભ રાગ કે અશુભ રાગ, રાગ છે તે વિતરાગ પરિણામથી વિરુદ્ધ ભાવ છે. રાગ છે તે વિતરાગતા નથી ને વિતરાગ છે વિતરાગતા છે તે રાગ નથી. જિનેન્દ્રદેવના માર્ગમાં તો વિતરાગતાને માર્ગ અથવા ધર્મ કયો, રાગને માર્ગ અથવા ધર્મ કયો નથી. એટલે તેમાં જે શુભરાગ રહ્યો છે તે નિર્જરાનું કારણ નથી. પુણ્ય પાપ રહિત વિતરાગતા કેવો ભાવ છે? પુણ્ય પાપ રહિત અને વિતરાગ સ્વભાવી જે આત્મા, એવા સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ, શુદ્ધતાની એટલે રાગ રહિત વિતરાગી નિર્મળ પરિણામની વૃદ્ધિ અને અંશે અંશે ક્રમશઃ રાગનું ટળવું થાય તેને નિર્જરા કહેવામાં આવે છે. નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ. નિર્જરા ત્રણ પ્રકારે નિર્જરાની વ્યાખ્યા છે. એમાં જે મૂળ વાત છે એ શુદ્ધિની વૃદ્ધિ થવી તેને નિર્જરા કહે છે. અસ્થિથી ભાવ નિર્જરા બે પ્રકારે કહેવામાં આવે છે. એક શુદ્ધિની વૃદ્ધિને ભાવ નિર્જરા કહે છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે અશુદ્ધિ ઘટી જાય તેને નાસ્તિથી ભાવ નિર્જરા કહેવામાં આવે છે. એટલે જીવના પરિણામમાં કેટલાક પ્રકારના રાગાદી થવાની પરિસ્થિતિ તૂટી જાય છે, છૂટી જાય છે, એને પણ નિર્જરા કહે છે. એ પણ ભાવ નિર્જરા નાસ્તિથી કથન છે. અને એવી શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે કારમણ વર્ગણામાંથી અનેક પ્રકૃતિના કર્મો અથવા જથ્થાબંધ કર્મો એક સાથે છૂટા પડી જાય આત્મપ્રદેશેથી અને ફરીને પાછા કર્મ સામાન્ય થઈને કારમણ વર્ગણામાં મળી જાય. એની જે જ્ઞાનાવરણી દર્શનાવરણી વગેરે પ્રકૃતિ હતી એ પ્રકૃતિ ભાવ છોડીને કર્મ સામાન્ય થઈને વળી પાછા એ કર્મ પ્રકૃતિ સાથે ભળી જાય અને આત્માનો ને એનો સંયોગ સંબંધ પૂરો થાય ત્યારે એને દ્રવ નિર્જરા કહેવામાં આવે છે. એમ દ્રવ્ય અને ભાવે બે પ્રકારની નિર્જરા છે. ભાવ નિર્જરામાં અસ્થિથી ને નાસ્તિથી એમ બે પ્રકારની નિર્જરા છે. એમ કુલ ત્રણ પ્રકારની નિર્જરા કહેવામાં આવે છે. અને એ ત્રણ પ્રકારની નિર્જરા એ પુણ્ય પાપ રહિત સ્વભાવના જોડે સ્વરૂપ સ્થિરતાથી રાગનો અભાવ થવો, શુદ્ધિ થવી, રાગનો નાશ થવો તેને નિર્જરા કહેવામાં આવે છે. જો રાગનું મંદ થવું એ નિર્જરા નથી પણ રાગનો નાશ થવો તેને નિર્જરા કહે છે. શુભ રાગમાં રાગ મંદ થાય છે, અશુભ રાગમાં રાગ તીવ્ર થાય છે. એ રાગની તીવ્રતા મંદતા એમાં ક્યાંય નિર્જરા નથી. એકથી શુભ બંધ છે, એકથી અશુભ બંધ છે. પણ રાગનો નાશ થવો, રાગનો અભાવ થવો એને નિર્જરા કહેવામાં આવે છે. એને સમર્પણ કહેવામાં આવે છે અને એને નિર્જરા પણ કહેવામાં આવે છે. એ નિર્જરા છે. ઉદયમાં જે નથી આવતા એવી જેની સ્થિતિ છે એમાં પણ કેટલાક કર્મ શુદ્ધિના નિમિત્તે, આત્મસ્થિરતાના નિમિત્તે એની સ્થિતિ ટૂંકાઈ જઈને સત્તામાં રહેવાની જે સ્થિતિ છે એમાં ટૂંકાઈ જઈને અપકર્ષણ થાય છે, એને અપકર્ષણ શાસ્ત્ર ભાષામાં કહે છે. સ્થિતિ વધે એને ઉત્કર્ષણ કહે છે, પ્રકૃતિ ફરે એને સંક્રમણ કહે છે. કોઈ પાપની પ્રકૃતિ પુણ્યમાં આવે, કોઈ પુણ્યની પ્રકૃતિ જોરથી પરિણામ થાય તો પાપની થઈ જાય, પુણ્ય બાંધ્યા હોય એના પાપ થઈ જાય, પાપ બાંધ્યા હોય એના પુણ્ય થાય, એવા પણ કેટલાક સંક્રમણના પ્રકાર બને છે. અહીંયા અપકર્ષણ થાય છે એટલે હજી પાયકા નહોતા, પણ અહીંયા તપના બળે, આત્માના શુદ્ધિના બળે, કહો કે તપના બળે, તો એની સ્થિતિ ટૂંકાઈ જાય છે અને એ ઉદયમાં આવવા પહેલા ખરી જાય છે. એને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. ઉદયનો અભાવ છે, એ ઉદયમાં આવવાને યોગ્ય નહોતા, એની સ્થિતિ પાકી નહોતી. એને અવિપાક નિર્જરા પણ કહેવામાં આવે છે, કેમ કે હજી પાયકા નહોતા ને એને ખરવાનો વારો આવ્યો. અને પુરુષાર્થ થી ખર્યા છે માટે એને સકામ નિર્જરા પણ કહેવામાં આવે છે. પુરુષાર્થ સહિત પુરુષાર્થ વિના સ્થિતિ પાકે ને એમને ખરે એને અવિપાક નિર્જરા કહે છે, અને પુરુષાર્થના નિમિત્તે ખરે એને સકામ નિર્જરા કહેવામાં આવે છે. એમ નિર્જરાને ના, એમાં આ તો કેટલાક ઉદયમાં આવવા યોગ્ય કેટલા શબ્દ લીધા, એટલે અથવા સ્થિતિ ટૂંકાવા યોગ્ય હતી એવા કેટલાક જે નિધત નિકાચિત છે એની અંદર એ ખરતા નથી. એ તો ઉદય આપીને જ ખરે છે, એ ઉદય આપ્યા વિના ખરતા નથી. જેમ કે નરક ગતિ અને નરક આયુ છે એ ઉદય આવ્યા વિના જાય નહીં. આયુષનો બંધ છે એ ઉદય આવે જ આવે. હા, એમાં સ્થિતિનો ફેર પડે. હજી ઉદયમાં ન આવ્યું હોય, હજી આ ભાવનું જીવ આયુષ ભોગવતો હોય, નવો ભાવ શરૂ ન થયો હોય, કેમ કે અહીંયા પૂરું થાય પછી જે શરૂ થાય એ પહેલાં શરૂ ન થાય, તો સ્થિતિમાં ફેરફાર થાય, લાંબી ટૂંકી સ્થિતિ થાય. જેમ કે સૈનિક મહારાજા 84,000 વર્ષનું આયુષ બાંધી દીધું, ના સાતમી નરકનું બાંધી દીધું સાગર. જૈન મુનિ વિતરાગી મુનિનો ઉત્સર્ગ કર્યો, સાતમી નારકેનું આયુષ બાંધ્યું હતું સારું. નરમ ગતિ તો પડી ગઈ, સાતમી નારકેનું 33 સાગર આયુષ બાંધ્યું. અપરાધ કેટલો, એક વખત વિતરાગી મુનિને ઉત્સર્ગ કરવા જેટલો. નાનો ભાવ કે મોટો જે ગણો, કુદરતના ઘરમાં હિસાબ કિતાબ બરાબર થાય છે. આપણને ગણતા આવડે કે ન આવડે, કુદરતને ભૂલ પડતી નથી. એ પાછા ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં સમ્યક દર્શનને પાયમાં, ક્ષાયિક સમ્યક દર્શનને પાયમાં જુઓ. એટલા પાપના પરિણામ કર્યા પછી સમ્યક દર્શનનો અધિકાર નથી એમ નથી કહેતા. જેઓ એને પોતાનું આત્મહિત કરવાની બુદ્ધિ થઈ ત્યાં પાત્રતામાં આવ્યા, એ જ ભવમાં. હજી ભવ નતો બદલાનો, ગતિ ન ફરી, નરક ગતિ ન ફરી, પણ આયુષની સ્થિતિ ટૂંકાઈ ગઈ. 84,000 વર્ષના આયુષ આવી ગયા પહેલી નારકે. હા, સમ્યક દર્શનને કારણે સ્થિતિ બદલાઈ ગઈ. એ સ્થિતિમાં ફેર પડે પણ ગતિમાં ફેર ન પડે. વળી આવતી 24ના એ પ્રથમ તીર્થંકર છે, આદિનાથ છે. આવતી 24ના એ આદિનાથ ભગવાન છે. પણ તીર્થંકર હોય તો પણ કુદરતના ઘરમાં કોઈ બીજો ફરક પડતો નથી. જેટલો અપરાધ કરે એટલી શિક્ષા થાય ને થાય. ગમે તે જીવ હોય એના માટે કોઈ ઓછું કુદરતના ઘરમાં ચાલતું નથી. પોતે જીનેન્દ્ર છે, બીજા જીનેન્દ્ર તો એને કેમ છોડાવે, પોતે જીનેન્દ્ર થવાના છે. પણ ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ એમાં ફેરફાર કરી શકતો નથી. પોતે કરે ને પોતે ભોગવે, બસ સીધી સીધી વાત છે.
પ્રેરણ એ પરિણામ તો તીવ્ર હિંસા જૂઠ ચોરી
એટલે એના નરક ગતિના પરિણામ અનેક પ્રકારે છે, માત્ર હિંસાથી જ નરકમાં જાય એવું નથી. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એ કોઈની પણ વિરાધના કરતા નરક ગતિમાં જાય છે. જાણે અજાણે અજ્ઞાનપણે ગમે તેમ કરે, એમ કે જાણીને જ કરે તો નરકમાં જાય એવું નથી, અજ્ઞાનથી અજાણે કરે તો પણ જાય. રૌદ્ર પરિણામ છે બધા, એ રૌદ્ર પરિણામ છે. રૌદ્ર ધ્યાનના જ પરિણામ છે, આર્ત ધ્યાનના નથી, એ રૌદ્ર ધ્યાનના પરિણામ છે. નાના કે મોટા ધર્માત્મા તે ધર્માત્મા છે, એમાં નાના મોટા શું? ધર્માત્મા તો ધર્માત્મા જ છે, નાના મોટા કોઈ નથી
એમાં.
હા તો એનું ફળ બહુ ખરાબ છે, નરક માં જતા વાર લાગે. સાત વ્યસન થી પણ નરક માં જાય, અનેક પ્રકારના હિંસાનંદી ચોર્યાનંદી પરિગ્રહાનંદી એનાથી પણ જાય, અને વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિની વિરાજનાથી પણ જાય. હવે એમ પૂછો કે કેમ જાય, તો એ પ્રશ્ન બરાબર છે કે એ વિતરાગ માર્ગનો નિષેધ કરવામાં આવે છે, કેમ કે એ માર્ગમાં ઉભા છે. એ પોતે જ મૂર્તિમંત મોક્ષ માર્ગ છે, જે મોક્ષ માર્ગમાં છે એ પોતે જ મૂર્તિમંત મોક્ષ માર્ગ છે, અને એનો એને નકાર આવ્યો છે. એટલે અનંતા સાધકો અને અનંતા શુદ્ધો નો એમાં નિષેધ છે, એકનો નથી. અનંતા ઉદય તો એકની સાથે હોય છે, પણ એના પેટાળમાં અનંતા સાધકો અનંતા શુદ્ધો એ બધાનો નિષેધ આવી જાય. એટલે બહુ ભયંકર પરિણામ ગણીને ભૂલે છૂટે પણ એ બાજુ ન જવાય, એનો લક્ષ્ય રાખો. અને એમાં જવા માટેના કેટલા કેટલા પ્રકાર છે એ વિષયના જે જાણકાર હોય એની પાસેથી સમજી લેવા, બચવા માટે, પોતાને બચવા માટે. મિત્ર ભૂલથી પણ ક્યાંક કરે નહીં તો કરાવે નહીં તો અનુમોદે એવું કાંઈ ને કાંઈ થઈ જાય, ત્યારે ભયંકર સ્થિતિ ઊભી થાય છે. અને એ સ્થિતિમાં છોડાવવાથી ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. એને ભૂલથી એટલે જૈન દર્શનનો નિષેધ આવી જાય છે, એમાં શું થાય છે, ભૂલથી એટલે જૈન દર્શનનો નિષેધ, કે અમારો માર્ગ સાચો છે અને આ જૈનો છે એ બધા ખોટા છે. સૈનિક મહારાજાને એ થયું ને, બૌદ્ધ ધર્મી હતા, એમની પત્ની હતી ચેલના રાણી, એ જૈન ધર્મી હતી. તો એને કહ્યું કે આ એક તમારો ઢોંગી સાધુ ધ્યાનનો ઢોંગ કરીને જંગલમાં બેઠો હતો, મરેલો સર્પ નાખીને આવ્યું છે, ઉભો થઈને લીધો જશે. તમે કહો છો કે અમારા સાધુ ઉપસર્ગથી દૂર કરવા માટે કાંઈક પ્રયત્ન ન કરે, પણ હમણાં ખબર કે હાલો આપણે જઈએ જોવા, કે ગજબ કર્યો આપણે. એને તો શું હતું કે આ જૈનો ખોટા, સાધુ બધા ખોટા છે, એની વાતો બધી ખોટી છે. મેં તો પરીક્ષા કરવા આમ કર્યું છે, પણ આ પરીક્ષા ઝેરના પારખા કરવાના હોય નહીં. બહુ ભૂલ કરી તમે, હવે ચાલો તમે ન જાઓ તો મને લઈ જાઓ. પણ અંદર ના ના મારે જવું છે, કે સર્પ કાઢીને હાલતા થઈ ગયા છે, બેઠા છે, એમને ખબર તો પડે. હજારો કીડીઓ થઈ ગયેલી, કેમ કે સર્પનું મળતું હતું મરેલું, હજારો કીડીઓ રૂમાડે રૂમાડે છટકા ભરે, મણિ ત્યાંથી કઈ હલનચલનમાં સ્થિર ધ્યાનમાં એમાં એમાં સ્થિર થઈ ગયા છે, તો છટ થઈ ગયા. એ જ એને ફરવાનું નિમિત્ત પણ એ બન્યું, પાછું જે ઉપસર્ગ કર્યો હતો એ જ નિમિત્ત ફરવાનું. ઓહો, આવી સ્થિતિ છે, આવો ઉપસર્ગ છે, પણ એના ધ્યાનમાંથી વિચલિત થતા નથી, ગજબની કોઈ સ્થિરતા છે. એટલે પરિણામ ફરીને ત્યાં દ્રષ્ટિ ફરીને દ્રષ્ટિ ફરી ત્યાં એને એની શાંતિ જ જોઈ, એમાં એને એકદમ પાત્રતાના પરિણામ થઈ ગયા. આ વસ્તુ કોઈ જુદી લાગે, મારી ગણતરી જુદી પડે છે, આ વસ્તુ કોઈ જુદી લાગે. ત્યારથી ફર્યા. પણ તો અમારો વિરિવાન જીવ હતો, તીર્થંકર નું ગ્રહ હતો, એ જ ભાવમાં ક્ષાયિક સમય દર્શન ગ્રહણ કર્યું. કેવળી શુદ્ધ કેવળીના પાદમૂળમાં કર્મભૂમિના મનુષ્યોને જ માત્ર ક્ષાયિક સમય દર્શન થાય છે. દેવલોકમાં ક્ષાયિક સમ્યક દર્શન ન થાય, નારકીમાં ક્ષાયિક સમ્યક દર્શન ન થાય, તિરેજમાં ક્ષાયિક સમ્યક દર્શન ન થાય, ઉપશમ થાય બધે ચારે ગતિમાં. ક્ષાયિક તો કર્મભૂમિના મનુષ્યોને જ થાય, અને ભોગભૂમિના મનુષ્યોને ન થાય, અને તે કેવળી સુત કેવળીના પાદમૂળમાં થાય, બીજી રીતે કોઈ રીતે થાય.
રાગ ઘટી ગયો,
રાગો નો અભાવ થઈ ગયો, નાશ થઈ ગયો. રાગ મંદ થયો એને શુદ્ધિ નથી કહેતા, રાગ નો નાશ થયો એને શુદ્ધિ કહે છે. મંદ હોય તીવ્ર થાય, તીવ્ર હોય મંદ થાય, એ રાગના અસ્તિત્વની ના ફેરફારો છે, હયાતીના ફેરફારો છે. અહીંયા નાશ કર્યો એટલે રાગની બિન હયાતી થઈ, એમ કહેવું છે. જીન માર્ગ છે તે વિતરાગ માર્ગ છે, તે રાગનો નાશ કરનારો માર્ગ છે. અને રાગની મંદતા તો અન્ય મતિમાં પણ થાય છે, એને શુભ ભાવ નથી થતા. જો એને શુભ ભાવ ન થતા હોય તો શુભના ફળ તો ભોગવે છે બધા, ક્રિશ્ચન હોય, મુસલમાન હોય, બૌદ્ધ હોય, હિન્દુ હોય, વેદાંતિ હોય, જૈન હોય, બધાને શુભના ફળ તો ભોગવતા જોવામાં આવે છે. એનાથી સ્પષ્ટ થાય છે કે ખરેખર શુભ ભાવ તો ગમે તે જીવ કરે છે, એકેન્દ્રનો જીવ કરે છે, નિબોધનો જીવ કરે છે, એકેન્દ્રનો જીવ પણ કરે છે. મનુષ્યને શુભ ભાવ થવો હોય તો સામાન્ય વાત છે, રાગની મંદતા તીવ્રતા તો એકેન્દ્રના જીવને થાય, નિગોદના જીવને થાય, બેન્દ્રને થાય, ત્રણેન્દ્રને થાય, તો પછી મનુષ્ય થાય ને રાગ મંદ કરે, એમાં કયું કયું મોટું એને કામ કર્યું? કોઈ નવું કામ નથી કર્યું. આ મનુષ્ય થયો તો એ રાગની મંદતાના ફળમાં જ મનુષ્ય થયો છે, શુભ ભાવથી મનુષ્ય થયો છે. મનુષ્યને દેવ ગતિ શુભ ભાવનું ફળ છે, પશુ પક્ષીની ઢોર તિરિયંચ ગતિ અને નરક ગતિ એ અશુભ ભાવનું ફળ છે. તો અનંતવાર શુભમાં આવ્યો, અનંતવાર અશુભમાં આવ્યો, એમાં કોઈ નવું કામ નથી કર્યું. રાગનો નાશ કરીને વિતરાગતા પ્રગટ કરે, એમાં પહેલા સમ્યક દર્શનથી શરૂ થાય, ચોથા ગુણ સ્થાનથી, ત્યારે એ મોક્ષ માર્ગમાં આવે છે.
શરીરને ઈચ્છા જે આની વાત છે, તો શરીર હશે આહાર લેવો પડશે.
હા, પણ જેટલો સમય આહાર લેવાની ઈચ્છા ન ઉત્પન્ન થાય સ્વરૂપ સ્થિરતાને લીધે, એટલો સમય તો તપ ખરું ને, પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થશે. આ તૂટી જાય છે એટલે જે કાળે આહારનો સમય થયો એ કાળે એને ઈચ્છા ન થઈ તો એ ત્યારે એને તપ થયું, પછી જ્યારે પરિણામ ફરશે અને વળી શુભાશુભ પરિણામમાં આવશે શુદ્ધ પરિણામમાંથી, ત્યારે એને આહારની ઈચ્છા થશે, ત્યારે તપ નથી, ત્યારે તપ નથી. તપ છે એ અમુક કાળ પર્યંત હોય છે. જો તપ છે એ એમને એમ તપમાં સ્થિરતામાં રહી જાય, મુનિ દશા હોય અને સ્થિરતામાં રહી જાય, સ્વરૂપ સ્થિરતામાં અંતર્મુહૂર્ત, તો કેવળ જ્ઞાન પ્રગટ કરે, પછી એને આહારની ઈચ્છા થાય જ નહીં. કેવળ જ્ઞાનીને આહાર હોતો નથી. સ્વરૂપમાં સ્થિરતા થાય, મુનિ હોય અને જો સ્વરૂપમાં સ્થિરતા થાય અને બે ઘડી જો સ્થિર રહે તો કેવું જ્ઞાનમાં આવી જાય, તો પછી ક્યારે અનંત કાળ પર્યંત આહારની ઈચ્છા ન થાય. આયુષ હોય ત્યાં સુધી તો એમને આહાર હોતો નથી, પછી તો સિદ્ધાલયમાં જાય છે, શરીર હોતું નથી, એ છેલ્લું શરીર હોય છે. બે ઘડી થાય તો કેવું જ્ઞાન પ્રગટ થાય. બાકી સ્વરૂપ સ્થિરતા ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની મર્યાદામાં મુનિ દશામાં હોય ત્યારે તો સેકન્ડ આવીને ચાલ્યો જાય, સેકન્ડ આવીને ચાલ્યો જાય. બહુ એક સેકન્ડથી ઓછો ભાગ હોય છે, પણ એને ક્ષણવર્તી કહેવામાં આવે છે, એટલી સ્વરૂપ સ્થિરતા વિશેષ નથી રહેતી. પણ પરિણતિ હોય છે વિશેષ, ઉપયોગ ભલે બહાર જાય અને પરિણતિ વિશેષ હોય છે, એને પણ ઘણીવાર આહારની ઈચ્છા નથી થતી. એને બીજા શુભ પરિણામ થાય અને શુભ પરિણામ થાય તો આહાર નથી લેવો એવો શુભ પરિણામ થાય. શું પરિણામ આવે શુભ પરિણામમાં? કે આહાર નથી ઈચ્છા લેવા. તો એ જેટલા શુભ પરિણામ થાય એનાથી પુણ્ય બંધ થાય, શુભ બંધ થાય, અને જેટલી શુદ્ધિ હોય એનાથી નિર્જરા થાય. આ કર્ણાનું યોગનો વિષય તો ચોખ્ખે ચોખ્ખો ગણિતાનું યોગ, એટલે હિસાબ કિતાબનો વિષય છે, એ તો ગણિતની જેમ જ છે. એમાં બીજો કઈ ફેરફાર ચાલે, એક ને એક બે થાય, પોણા બે થાય નહીં, સવા બે થાય નહીં, કોઈ કાળે એવી રીતે છે. પણ સ્વરૂપનું જ્ઞાન હોય નહીં, સ્વરૂપની સ્થિરતા થાય કેવી રીતે? માને છે તો કાચને હીરો માને, એટલે કઈ કાચનો હીરો થાય નહીં. બરાબર છે, આ ઝુમ્મર બને છે ને કાચના, એને હીરાના ઝુમ્મર માને તો કઈ હીરાના ઝુમ્મર થાય થાય. ખોટી નોટ ને સાચી નોટ માને, લારીમાંથી 10 પૈસાની નોટ લે, અંદર લખ્યું હોય કે 1000 રૂપિયા, એટલે કઈ સાચી નોટ થાય. એ માનવાથી શું ફાયદો છે? માને કે હું રાજા છું, આ દારૂ પીએ છે, એ લોકો શું માને છે? જયારે દારૂ પીએ ત્યારે એમ શું કહે છે કે રાજા પાઠમાં છે, શું કહે એને? વ્યંગથી બોલે છે. એનું શું કારણ છે? કે એને એવો અનુભવ હોય છે કે હું અત્યારે દુનિયાનો રાજા છું, બસ આ દુનિયામાં હું જ રાજા છું, એટલે રાજા થઈ જાય. કઈ પોલીસ ભાડે તો 2 દંડા ઠપકારે રાજાને, એના મનથી ના રાજા માનતો, પોલીસ આવે તો 2 દંડા મારે. ક્ષણવર્તી ક્યારેક ક્યારેક એને શુદ્ધ ઉપયોગ થાય છે અને પરિણતિ સદાય રહે છે. ચોથા ગુણ સ્થાનમાં, પાંચમા ગુણ સ્થાનમાં પરિણતિ સદાય રહે છે. જેટલા અંશે પરિણામમાં શુદ્ધિ છે એટલી નિર્જરા છે, જેટલી રાગની સ્થિતિ છે એટલો બંધ છે. કેમ કે ચોથા ગુણ સ્થાનવાળાને પ્રત્યાખ્યાન વર્ણી, અપ્રત્યાખ્યાન વર્ણી અને સંજલન, ક્રોધ માન માયા ને લોભ, આ 3 4 3 12 કષાયનો આશ્રવ છે. ચોથા ગુણ સ્થાન પહેલા મિથ્યાત્ની દશામાં દીક્ષા અંગીકાર કરી હોય, પંચમહાવ્રત પાળતા હોય, સમિતિ ગુપ્તિ નિરતિચાર પાળતા હોય, જંગલવાસી હોય, એકવાર ઉભા ઉભા આહાર હોય, આ બધું પેશલોજ આદિ બધા 28 મૂળ ગુણ પાળતા હોય, તો પણ એને અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન વર્ણી, અપ્રત્યાખ્યાન વર્ણી ને સંજલન 16 16 કસાયનો આશ્રવ છે પૂરેપૂરો, એટલે આશ્રવ એને બંધ થયો નથી. પ્રથમ સમ્યક દર્શન થાય ત્યારે પહેલી અનંતાનુબંધીના 4 કષાય ઘટે, 4 કષાયનો અભાવ થાય. 4 કષાયનો અભાવ થતા 4 કષાયના અભાવના નિમિત્તે થતો જે બંધ હતો એ બંધનો પણ અભાવ થાય. એ અનંતાનુબંધીનો અભાવ હોવાથી એને અનંત સંસારનો બંધ પડતો નથી, આ સીધી વાત છે. ગમે તેટલો તીવ્ર કષાય થાય તો પણ એને અનંત સંસારનો બંધ પડતો નથી, કેમ કે એમાં રસ નથી હોતો. કષાય તીવ્ર હોય છે પણ કષાય રસ તીવ્ર હોતો નથી, એમ છે કે જે અનંતનો બંધ કરે એવું નથી હોતું. સ્વભાવ સ્થિર પડે, ભાસ ન થાય એનો અનુભવ થાય. સ્વભાવ સ્થિરતાનો પ્રત્યક્ષ અપરોક્ષ અને પ્રત્યક્ષ અનુભવ થાય એને અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ કહેવામાં આવે છે. ભાસ તો એક પરોક્ષ ચીજ છે જ્ઞાનની, પણ અહીં તો પ્રત્યક્ષ અનુભવ થાય છે. સ્વભાવની સ્થિરતા થાય એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, માત્ર ભાસ થાય છે એવું નથી. બરાબર ખબર પડે છે, એમાં સ્વરૂપનો આનંદ આવે છે, સ્વરૂપની શાંતિ આવે છે, સ્વરૂપની વિશ્રાંતિ અને સુખનો અનુભવ થાય છે, આત્મિક સુખનો અનુભવ થાય છે, એટલે એને ખબર પડે. આવવાનો ફાયદો એ છે કે જીવ એનાથી બચે છે. અન્ય માર્ગમાં એ ભૂલ થઈ જાય છે, જોકે આ માર્ગમાં આવનારાને નથી થતી એવું નથી, પણ સંભવતઃ જીવ બચી શકે છે. ઓલામાં તો બચવાનો કોઈ અવકાશ નથી. ઓળખાણ તો અનુભવથી કરવી, તીવ્ર રસની વ્યાખ્યા એ છે કે જ્યારે જીવ તીવ્ર રસે જે તે પરિણામમાં હોય એ પરિણામમાં એને મગ્નતા અને લીનતા એટલી થાય કે સમય કેટલો વ્યતીત થયો તેનો ખ્યાલ ન રહે, ત્યારે સમજવું કે રસ તીવ્ર થયેલો છે. શું ભલે કશાય મંદ હોય પણ રસ તીવ્ર થાય છે, તો રસ તીવ્ર થાય ત્યારે આ એનો ફેક્ટર છે બાહ્ય દ્રષ્ટિએ સમજવાનો. પણ બાહ્ય દ્રષ્ટિએ આવા વિષયને નહીં સમજવો જોઈએ, આવા વિષયને અંતરદૃષ્ટિએ અનુભવ દ્રષ્ટિએ સમજવો જોઈએ. અને એ પોતાના હરકશોકના પરિણામ વચ્ચે નિયમથી તીવ્ર રસ થતો હોવાને લીધે અવલોકનમાં આવવું, એને જોવું, એને તપાસવું, ત્યારે એને સમજણ પીડ્યા વિના રહેતી નથી. એ સમજણ સાચી, એ સમજણ નહીં ભૂલે, આવી વ્યાખ્યા સમજેલી ભૂલી જશે, પણ અનુભવથી સમજેલી વાત ભૂલાતી. રસ જ્યારે વધે ત્યારે લંબાઈ જાય, કેમ કે રાગ છે એ ચીકણા પરિણામ છે, રાગમાં રાગની ચીકાશ છે, અને રાગ રસ હોય ત્યારે રાગ વધારે ચીકણો થઈને પરિણમે છે, ચીકણા પરિણામ જલ્દી છૂટતા નથી. પછી લોભ ના હોય, ક્રોધ ના હોય, પણ તીવ્ર રસથી થાય, માન ના હોય, માયા ના હોય, તો એ લંબાઈ જાય છે. કોને ન લંબાય? કે એને અવલોકન, સાવધાન થઈને અવલોકન કરવા જાય તો એનો રસ ભંગ થઈ જાય છે. રસભંગ થવાને લીધે એ રસ લંબાઈ શકતો નથી. આ સીધી વાત છે. તૂટી જતો હોય તો તીવ્ર નથી, અને એટલા જ માટે સમય દ્રષ્ટિને એમ થાય છે. ભરદેશ વૈભવમાં એ વિષય આવે છે. ભરત મહારાજા યુદ્ધ લડતા હોય છે, સાંજે યુદ્ધ વિરામ થાય તો ધ્યાનમાં બેસે, પછી એકાંતમાં ચાલ્યા જાય. પછી લડાઈની મથાકુટમાં ચાલો બધાની સાથે વાતચીત કરવી છે, ધર્માત્મા જબરજસ્ત હતા, ધર્મ શરીરી હતા, મોક્ષે જનારા હતા, ધર્મ વૃત્તિ એમની ઉગ્ર હતી, એમાં પરિણતિ તો લડાઈ કાળે પણ હતી. પણ જ્યાં એ ઉદયનો ભાવ પૂરો થયો એટલે ધ્યાનમાં બેસે તો શુદ્ધ ઉપયોગમાં આવી જાય, લંબાઈને પરિણામ. અને મિથ્યા દ્રષ્ટિ હોય તો એ યુદ્ધનો વિરામ કરે પણ પછી પણ એને એ પરિણામ ચાલુ ને ચાલુ રહીએ. અત્યારે વેપાર ધંધામાં વાણિયા શું થાય છે, વાણિયા લોકો વેપાર તો ઓફિસમાં હોય ત્યાં સુધી તો વેપાર ધંધાના કામ હોય, પણ ઘરે આવે તો પાછું એના એ પરિણામ ચાલતા હોય, ખાતા પીતા હલતા ચાલતા સૂતા બેઠતા બસતા, એનું શું કામ? ચીકણા પરિણામ છે, એ પરિણામ છૂટતા નથી. જેને ધર્મ બુદ્ધિ હોય છે, આત્મહિતની બુદ્ધિ હોય છે અને એની તીવ્ર ભાવના હોય છે, તો એ તો એના ધંધાના કામમાં પણ એને એ વિચાર આવે. ત્યાં પ્લેટફોર્મ બદલાય છે ત્યાં આમ થાય છે, તો ઉદયના કાર્યોમાં પણ એને આ આત્માના હિતના વિચાર આવે, તો એ પાત્રતાનું લક્ષણ છે. તો એને ત્યાં ઉદય ભાવ છે એમાં રસ તીવ્ર નથી થતો, અને તીવ્ર સંસારના પરિણામ હોય, ચાર ગતિમાં પરિભ્રમણ કરવાના ચીકણા રાગના મિથ્યા સહિતના પરિણામ હોય, તો અહીંયા આત્માનો વિષય ચાલતો હોય સ્વાધ્યાયમાં, તો પણ ત્યાં પરિણામ થયેલા જાય. આમ કરીએ તેમ કરીએ, પછી આમ કરું પછી આમ કરું, છે આ બાકી છે, આ કામ બાકી છે, આટલું પૂરું કરું છે, જલ્દી જાઉં છે, અહીંથી નીકળીને જલ્દી પહોંચી જવું છે, કામ જલ્દી પતાવી લેવું છે, આમ છે તેમ. અહીંયા બેઠા બેઠા હજી તો પૂરું થાય પછીની વાત, પણ એ પહેલા પહેલા બધું અહીંયા શરૂ થઈ જાય. તો એ બધા ચીકણા પરિણામ છે, એને અહીંયા ઉપયોગ લાગતો નથી. આ વાત તો આ વાત એને સ્પષ્ટ નથી. એનું કારણ છે કે પ્રણ તો બીજી ચાલે છે તીવ્ર થતો જ નથી, કેમ કે એને એ વખતે પણ ભિન્નતા રહે છે. એના ઉપયોગમાં જ્ઞાન જુદો, જ્ઞાનનો અનુભવ જુદો સ્વપણે, અને રાગનો અનુભવ જુદો એના પરથી નિષેધપણે, એ ચાલુ જ છે. એની પ્રક્રિયા એની ચાલુ જ છે. એટલા માટે એને રસ ઉગ્ર થતો નથી. એનું કારણ છે કે એને ભેદ જ્ઞાનનો પુરુષાર્થ એ વખતે પણ ચાલુ ને ચાલુ વર્તે છે. એ કારણ છે. હા, એટલે એને પહેલેથી અવકાશ છે, અનુભવ કરવાની મોકળાશ પહેલેથી રહી ગઈ છે. માણસ દાન આપે તો શું કરે? પોતાના વ્યવસ્થા રાખીને પછી મોકળાશ રાખીને આપે છે, બધું આપી દે છે. હે, ઘરમાં દીકરો કાંઈ બધું આપી નહીં દે, મોકળાશ રાખે કે મારું તો બરાબર હાચવીને રાખું, પછી કાંઈક વધારે વધે તો એમાંથી થોડું 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 આપ્યા કરું. એવી રીતે નાની છે એ અનુભવની મોકળાશ રાખે છે. પોતાની મૂળી સંપત્તિ ગુમાવીને રાગદ્વેષ ભાવમાં પરિણમતા નથી. એમ દેખાય એવું છે. ત્યાં સુધી કર્ણાનું યુગનો વિષય ચાલ્યો છે શાસ્ત્રની અંદર, આગમની અંદર, કે જ્ઞાનીને આર્ધ ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ થાય છે. પંચમ ગુણ સ્થાનના મધ્યમ કોટી સુધી રૌદ્ર ધ્યાનના પરિણામ છે. પંચમ ગુણ સ્થાનમાં જગન્ય મધ્યમને ઉત્કૃષ્ટ ત્રણ કોટી પંચમ ગુણ સ્થાન છે, એમાં મધ્યમ કોટિના પંચમ ગુણ સ્થાનના શ્રાવકને રૌદ્ર ધ્યાન સુધીના પરિણામ હોય છે. તો પણ ચોથા અને પાંચમા ગુણ સ્થાને આર્ધ ધ્યાન અને રૌદ્ર ધ્યાનના ફળ સ્વરૂપ તિર્યંચ અને નરક ગતિ ગતિ અને આયુષનો બંધ સમ્યક દ્રષ્ટિને પાંચમા ગુણ સ્થાન વાળાને ન પડે, કેમ કે એનો રસ એટલો મિથ્યા દ્રષ્ટિ જેટલો તીવ્ર હતો નથી. એટલે એ તો સમજવું જોઈએ કે આર્ધ ધ્યાન ઘણું તીવ્ર થઈ જાય છે અને એ ઘણા માઠા પરિણામ છે. એટલે સામાન્ય માણસો પણ એમ વિચાર કરે છે, કામ વખતે કામ, કામ ન હોય અને પછી માણસ જિંદગીની અંદર પણ એમ કે ભાઈ ચાલો મોટ શોખ આનંદ કરવા જાય, સિનેમા નાટક જોવા જાય, અત્યારે કામની વાત નહીં. વર્ક વેર્યુ વર્ક પ્લે વેર્યુ, તો એટલો તો આ લોકો કહેવત ગોઠવી છે અંગ્રેજો, તો એટલું તો રાખે કે અત્યારે હવે સ્વાધ્યાયનો કાળ છે મારો, અત્યારે બીજી કોઈ લગ જોઈએ નહીં, અહીંયા શું વિષય ચાલે છે, મારું હિત એમાંથી કેમ થાય, શું વિષય ચાલે છે અને મારા હિતમાં એ કેવી રીતે લાગુ પડે છે, એટલું એને તીવ્રપણે જો ધ્યાન રહે તો બીજી વાત આપોઆપ જ ઊભી થાય નહીં. અહીંયા ધ્યાન ઓછું થઈ જાય તો બીજી તો લગણી વળગેલી છે આ જીવને, પરિણામને પલટા દૂર જતા વાર લાગતી નથી, સેકન્ડ માટે એને ક્યાંય ચાલ્યા નથી જાય છે. એકાકાર થઈને તન્મય થઈને ગાણી નાની રાગ દ્વેષમાં પરિણમતા નથી. તપસા નિર્જરા છો એમ શ્રી ઉમા સ્વામી આચાર્ય દેવે તત્વાર સૂત્રમાં કહ્યું છે. તત્વાર સૂત્રમાં સૂત્ર છે, ઈચ્છા નિરોધ તપ એવું એક સૂત્ર છે. ઈચ્છાનો નિરોધ કર્યો એને તપ ભગવાન કહે છે, અને એ તપથી નિર્જરા થાય છે એમ શ્રી ઉમા સ્વામી આચાર્ય દેવે તત્વાર સૂત્ર નામના આગમમાં કહ્યું છે. તેનો અર્થ રોટલા છોડવા તે તપશ્ચર્યા નથી. અહીંયા જે રોટલા છોડીને તપશ્ચર્યા માને છે સંપ્રદાયની અંદર ત્રણેય ફિરકામાં, એ વાત આચાર્ય મહારાજને કરવી નથી. કહ્યું છે કાંઈ ને સમજે કાંઈ, ગુરુદેવ દ્રષ્ટાંત આપતા, ભાઈ ચાલો રાત પડી ગઈ હવે ખાને સળગાવો, નાખ્યું ભડકામાં ચૂલામાં નાખ્યું, ચૂલો હળગતો હતો ખાને સળગાવો, તો કે નાખ્યું ચૂલામાં, ભાઈ એમ હળગાવવાની વાત નથી. ફાનસ સળગાવો એટલે ફાનસ ની અંદર વાત છે એને એને સળગાવીને દીવો કરો, એનું નામ ફાનસ સળગાવો એમ કહેવાય. વ્યવહારની ભાષા એવી છે. શું તપસા નિર્જરા છો, તો રોટલા ન ખાય એનું નામ નિર્જરા, એવી રીતે નિર્જરા થતી નથી. અને નિર્જરા એટલી સસ્તી પણ નથી એમ કેવું છે કે ચાલો બાળકો પણ આઠ આઠ ઉપવાસ કરે છે કે નહીં, એવી રીતે કોઈ નિર્જરા થતી નથી કર્મને. પણ એની નિર્જરા માની હોય અજ્ઞાનપણે તો એને ગ્રહિત મિથ્યાતનો દોષ લાગે, અપરાધ થાય. માને કે નિર્જરા થાય છે અને ગ્રહિત મિથ્યાતનો દોષ લાગે, એટલે કે બંધ તીવ્ર પડે અને મિથ્યાતનો અને અશુભ બંધ ઓછો થાય, પછી આર્ત ધ્યાન થાય ભૂખ લાગે ત્યારે ત્યારે પણ અશુભ ભાવનો બંધ વધારે પડે, તો જેને પરિણામ ઉપર લક્ષ નથી અને ક્રિયા ઉપર લક્ષ છે એને તો એટલો સંતોષ પડ્યો, ખાધો તો નથી ને, ભલે સહન કરવું પડ્યું, ભલે ભૂખ લાગી ગઈ, ભલે દેહ કષ્ટી છે, પણ આપણે ખાધું તો નહીં ને, નિર્જરા નથી થતી. એમાં બંધ ઘણો થાય છે, નિર્જરા એમાં જરા પણ થતી નથી. આવી બધી અજ્ઞાન દશામાં મોટી ગડબડ થાય છે. કામ કરવા ધારે કાંઈ આનો સળગાવો કે નાખ્યું ભડકા એના જેવું થાય. નિર્જરા એટલે આ રોટલા ન ખાવા છે, નિર્જરા પોતાના અનુભવથી ચોખ્ખી કરી. શાસ્ત્રમાં કહ્યું હતું પોતાના અનુભવ સાથે મેળ ખાતો, એટલે એ વાત નો પ્રકાશ થયો આત્મામાં. જે કહેવા માંગતા હતા એ વાચક નો વાચ આત્મામાં પ્રકાશિત થયો, એમણે ખુલ્લીને કહ્યું બધાને. તેનો અર્થ રોટલા છોડવા તે તપશ્ચર્યા નથી, પણ સ્વભાવમાં રમણતા થતા રોટલા સહેજે છૂટી જાય એટલે કે એને ખાવાની વૃત્તિ ન થાય. આ વેપારમાં રસ પડે તો ખાવાની વૃત્તિ ન થાય, ગ્રાહકી બરાબર હોય, દુકાને ગ્રાહકીનું ટોળું ખસતું ન હોય આખો દિવસ, તો એમ કે હવે મને આજે ભૂખ નહીં લાગે. હવે અત્યારે આ બધું કામ એટલું છે, કામનો રસ છે એટલો છે, કામ એટલે કામનો રસ એટલો બધો છે કે ખાવાનું ભૂલી જાય. ચાર વાગે પાંચ વાગે તો આજ ખબર જ પડી નહીં, ક્યાંથી ખબર પડે, રસ ચડી ગયો તો વેપાર ધંધાનો. ટિફિન આવેલું પાછું જાય, ક્યાં પડ્યું પડ્યું ઠંડુ થઈ જાય, પણ એને કાંઈ ભાઈ સાહેબ ને ખાવાનું સૂજે એમ. આત્માનો રસ ચડે ને ખાવાનું ન સૂજે તો એને તપશ્ચર્યા છે એમ કેવા છે. એમ એવું અહિયાં પૈસાની કમાણીનો રસ ચડ્યો, એવો આત્માની કર્મ આત્માની શુદ્ધિનો રસ ચડે, આત્માની શાંતિનો આત્માના આનંદનો રસ ચડી જાય અને ખાવાની આકુલતા ન થાય ત્યારે એને તપ થયું, ત્યારે એને નિર્જરા થઈ, એ કમાણી સાચે. ખબર પડી નથી, પડે તો ખરી, થાય તો ખબર પડે કેમ કે ત્યાં શાંતિ ને આનંદ આવે છે. ઓલાપણે તો ઘરાક પૈસા આપે ત્યારે કમાણી થાય, માલ વેચે કમાણી ન થતી. હે તો આખું ભાવનગર વેચી દઈએ માણે આ નિધિમાં, પણ એના પૈસા ઘરમાં આવે ત્યારે કમાણી થાય. અને અહીંયા તો એટલી પણ ઉધારી નથી, અહીં તો જ્યારે એની આત્મામાં સ્થિરતાના પરિણામ થાય એ જ વખતે અલૌકિક આનંદ અને શાંતિના પરિણામ થાય. તત્ક્ષણ જરાય મોડું નથી થતું. એટલે કમાણીની ખબર જેને કમાણી થાય છે એને તો જરૂર પડે છે, અને એની એવી કમાણી થાય છે કે દુનિયાનો કોઈ પદાર્થ એને લોભાવી શકતો નથી, એવી કમાણી થાય છે એને. એ ભરત ચક્રવર્તી છ ખંડમાં પંચેન્દ્રિયના વિષયોની કોઈ ખામી નહોતી, છતાં નાકમાંથી છેડા કાઢે એવી રીતે છ ખંડને ફગાવી દીધા. વાર લાગી એને, એને કોઈ લોભાવી શકતો નથી, કેમ કે એને આનંદ આનંદ અને શાંતિની કમાણી રોકડી દેખાય છે ત્યાં. ધર્મમાં ઉધારીનો ધંધો નથી, ધર્મમાં ઉધારીનો વેપાર નથી. પુણ્ય કરે ને એના ફળ આવે તેથી વાત થાય. અત્યારે કોઈ દરિદ્રી માણસ છે પુણ્ય કરે, પૈસા વાળા જ પુણ્ય કરી શકે એવું નથી, કઈ દરિદ્રી હોય ને એના પરિણામ આવે કે આ વિતરાગ નો માર્ગ એને પ્રભાવ ના તો પેટે પાટા બાંધીને કરું તો એને ઊંચામાં ઊંચું પુણ્ય બંધાય, એનું ફળ આવતો ઉધારી આવશે, બીજા ભાવમાં આવશે, મોટા ભાગે બીજા ભાવમાં ફળ બધા આવે છે. ધર્મમાં તો તે જ ક્ષણે સુખ શાંતિ પ્રગટે છે. ધર્મનો વેપાર ઉધારેનો નથી, પુણ્ય પાપનો વેપાર ઉધારેનો, ધર્મનો વેપાર ઉધારેનો નથી. એટલે જેને ખબર નથી એને એમ લાગે છે કે આનું ફળ દેખાતું નથી, ખોટી વાત છે. એનું ફળ ત્યારે જ દેખાય છે, ખરેખર ત્યારે દેખાય છે. પીડા થાય, શરીરમાં રોગ આવે, પીડા થાય એ વખતે પણ જો કોઈ આત્માના આશરે શાંતિ એને રાખી શકતો હોય તો એની કિંમત કેટલી? રૂપિયા જેટલી કઈ થી વધારે? હવે કયો પીડા રૂપિયાથી મટે છે? નહીં, કોઈથી મટે છે? કયું સાધન છે પીડા મટવાનું? કયો જગતમાં કે આ જગતમાં પીડા મટવાનું કોઈ સાધન નથી. પીડા થાય એટલે થાય ને થાય, દર્દનાશક દવાઓ પણ નિષ્ફળ જાય, પેઇન કિલર છે એ બધી નિષ્ફળ જાય છે. એનો અર્થ એ છે કે જે પીડા ભોગવવાની તે ભોગવવાની છે. એને ન ભોગવવી હોય તો થતી હોવા છતાં ન ભોગવવી હોય તો પીડા રહીત જે આત્મ સ્વરૂપ છે એ બાજુ પરિણામ મળી જાય, પીડા નહીં ભોગવવી પડે. પૂર્વે પાપ કરેલા પરિણામ ઉદયમાં આવશે તો પીડા એને ભોગવવી પડશે નહીં, થતી હશે તો પણ ભોગવવાની ભોગવવાનો અવસર રહેશે નહીં. તો આટલી મોટી કિંમત છે એટલે એને સર્વોત્કૃષ્ટપણે આરાધવામાં આવે છે. ધર્મની આટલી મોટી કિંમત છે. મોટી વાત તો પોતાની સુખ શાંતિની છે, એની જેને કિંમત સમજાય છે એને આખી દુનિયાના પદાર્થો ગૌણ થાય છે. એની કિંમત જેને સમજાતી નથી એને કોઈ રીતે ધર્મનું આરાધન થઈ શકતું નથી અને જગતનું આકર્ષણ એને છૂટતું નથી. સીધી વાત છે. ત્યારે સ્વરૂપમાં અનુભવ ન કહેવાય, પણ વગર ભોગવેક એની નિર્જરા કરી એમ કહેવાય. હા, એને ભોગવા વગર નિર્જરાવી દીધું, ખરી ફેરવી દીધું એમ કહેવામાં આવે છે. અને એટલા માટે એક પદ છે કે બાહ્ય નાર કે કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ઘટાઘટી. ધર્મી જીવ પૂર્વ પાપના ઉદયથી નરકમાં ગયો હોય, શ્રેણીક રાજા
આવ્યો,
ઉદય પણ આવ્યો, પણ ત્યાં લોકો એમ જાણે છે કે બહારમાં નરકનું દુઃખ ભોગવે છે, અંતર સુખરસ ઘટાઘટી, એને સુખરસ છે અંદર. ઘટક ઘટક જેમ કોઈ શેરડીનો રસ પીએ તૃષા લાગી હોય એને, એ જ રીતે આત્માના સુખને વેદે છે. ત્યાં પણ સુખને ભોગવે છે, દુઃખને ભોગવતા નથી પણ સુખને ભોગવે છે. આવી વાત છે.
સુખમાં
છે, સુખમાં છે, મોક્ષ ની જાતિ નું સુખ છે. આંશિક મોક્ષ જ છે, એ આંશિક મોક્ષ છે એમ છે.
ખરેખર
એક બીજો દ્રષ્ટાંત સમજાવે કે એક માણસને તીવ્ર પીડા થાય છે, આ ચસ્કા મારે ને, ઘણી પીડા પીડા થતી હોય, એમાં કોઈ હરખનો પ્રસંગ બને. પચીસ વર્ષનો ખોવાઈ ગયેલો છોકરો આવે ઓચિંતો કરે, હે, દોડીને ભેટી પડે, આમ એક ડગલું પગ માંડવાની શક્તિ ન હોય પણ દોડીને ભેટી પડે, એવું જોર આવી જાય, બીજી પીડા પણ જો ગૌણ થઈ શકતી હોય તો વિતરાગતા જેને આત્મ અકષાય રસ નું પરિણામ તીવ્રપણે ઉત્પન્ન થાય એને પીડા ભૂલાઈ જાય, એમાં નવી શું વાત છે? એમાં કોઈ મોટી વાત છે ને, કોઈ આશ્ચર્યકારી વાત નથી, એ સહજ એમ જ બની શકે છે. બહારમાં પણ એમ બની શકતું હોય, વિષયાંતર થાય તો પણ, અહીં તો આ વિષય તો આત્માનો અકસાય સ્વભાવનો શાંતિનો વિષય છે. જે પરિણામ આત્માને વળગે છે એ પરિણામ તો જેને વળગે છે એ તો અનંત આનંદ ને અનંત શાંતિનો ખજાનો છે, એમાં ડૂબકી મારે છે એ તો, એટલે એને છૂટે એમાં કોઈ મોટી વાત છે નહીં. એટલે અહીંયા કહે છે કે એવું તપ જીવે અનાદિકાળમાં પૂર્વે કદી કર્યું નથી, જો એક વાર પણ કરે તો એના જન્મ મરણ છૂટી જાય, એટલે એને પૂર્વે કદી કર્યું નથી કહે છે. બાકી અજ્ઞાન ભાગે તો અનંત વાર કયા ને અનંત વાર છોડ્યા, એનો કોઈ અર્થ નથી.